నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసని దాతా.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రతి సమయసార్, ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ અને પંડિત જયચંદજી રચિત ભાવાર્થ અને એ બધાનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપણને જે આપ્યું એ આપણા અહોભાગ્ય. એને લીધે આજે આપણે આ સ્વાધ્યાય કરવા માટે સક્ષમ થયા છીએ. આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 74મી ચાલે છે. 74મી ગાથા, એનો અર્થ અને ટીકા અને એ ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવના પ્રવચન, એ બધું આપણે કર્યું છે. હવે આજે આપણે આ ગાથાનો ભાવાર્થ લઈશું. ગાથા 74, એનો ભાવાર્થ. ભાવાર્થ શરૂ કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી ભાવાર્થમાં વધારે સમજ પડે. 74મી ગાથામાં એ વાત આવી કે આશ્રવો અને આત્મા ભિન્ન છે અને એનું ભેદ જ્ઞાન થતાની સાથે જ, ભેદ જ્ઞાન થાય કે તરત જ એ આશ્રવોને છોડી દે છે, એટલે કે આત્મા આશ્રવોથી નિવૃત્ત થાય છે. એમાં વધારે સમય બીજો લાગતો નથી. આ તરફ એને ભેદ જ્ઞાન થાય છે કે આ આશ્રવો ઘાતક છે, એટલે આત્માની શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, શાંતિ છે, એના એ ઘાતક છે અને એ આત્માની શાંતિ એમાં હણાય છે, એટલે આશ્રવો ઘાતક છે, એમાં પર્યાયનો ઘાત થાય છે, પર્યાયનો વધ થાય છે. આ ક્રોધ માન માયા લોભ એ બધા વિકારો એ આશ્રવો છે અને એ આશ્રવો એક સરખા ટકીને રહેતા પણ નથી. આશ્રવો અધ્રુવ છે. જ્યારે ભગવાન આત્મા ધ્રુવ છે, એ ત્રિકાળ રહેવાવાળો જ્ઞાયક છે. આશ્રવો અનિત્ય છે, એ નિત્ય નથી, એ ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં થાય છે. જ્યારે ભગવાન આત્મા નિત્ય છે, ત્રિકાળ રહેવાવાળો છે. આશ્રવો અસરણ છે. પૂર્વના કર્મ, એ કર્મનો બંધ પડ્યો, એ ઉદયમાં આવે એના નિમિત્તે આશ્રવો થાય છે. આશ્રવોને કોઈ બીજો આધાર નથી, એટલે એ શરણ વિનાના અસરણ છે. આશ્રવોનો આધાર લઈને, આશ્રવોનું શરણું લઈને કંઈ કરી શકાતું નથી. આશ્રવો ક્ષણિક છે, એનું શરણું લઈ પણ શકાતું નથી. એટલે બંને પ્રકારે આશ્રવો અશરણ છે. જ્યારે ભગવાન આત્મા જ શરણ છે, ભગવાન આત્માને બીજા કોઈની અપેક્ષા નથી, એ બીજા કોઈના આધારે નથી, એ પોતે પોતાના આધારે છે, એટલે એનું જ શરણ ગ્રહણ કરી શકાય એવો ભગવાન આત્મા શરણ છે. આશ્રવો દુઃખરૂપ છે. જ્યારે થાય છે ત્યારે પણ આત્મપ્રદેશોનું કંપન થાય છે, આકુળતા થાય છે અને દુઃખનો અનુભવ થાય છે. જ્યારે ભગવાન આત્મા અદુઃખરૂપ છે, સુખરૂપ છે, એ અનુભવમાં આવે છે ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. આશ્રવો પુણ્ય પાપ બંધના હેતુ હોય. આશ્રવોને કારણે પુણ્ય અને પાપના બંધ થાય છે, એટલે એવા શુભ અને અશુભ કર્મ બંધાય છે અને એ કર્મનો જ્યારે ઉદય આવે છે ત્યારે પણ ભગવાન આત્માને એ દુઃખ જ પહોંચાડે છે, એટલે કે આકુળતા કરનારા થાય છે. માટે એનું ફળ પણ, આશ્રવોનું ફળ પણ દુઃખ જ છે. જ્યારે ભગવાન આત્મા એનું લક્ષ્ય કરતા કોઈ બંધ પડતો નથી અને બંધ નથી પડતો તો ભવિષ્યમાં પણ કોઈ દુઃખ થતું નથી. આમ છ પ્રકારે આશ્રવો અને આત્માનું ભેદ જ્ઞાન કરે છે અને જેવો એને નિર્ણય થાય છે કે આ ભગવાન આત્માને આશ્રવો તો દુઃખરૂપ છે કે તરત જ એનાથી એ છૂટો પડી જાય છે, જેમ કે અગ્નિ ઉપર પગ મૂકતા જ એને દજાય છે એટલે તરત જ એ જ ક્ષણે એ પગને ઉપાડી લે છે, એવી જ રીતે અહીંયા ભગવાન આત્મા એ આશ્રવોથી જ્ઞાન થતા જુદો પડી જાય છે. એટલે કે ભેદ જ્ઞાન થવું અને આશ્રવોથી નિવર્તવું એ બંને એક જ સમયમાં એક સાથે જ થાય છે, એટલે એને કોઈ કાળ ભેદ નથી, તરત જ એમ જ થાય છે. હવે આ વાત કર્યા પછીથી આપણે ભાવાર્થને લેવાનો છે. સમયસાર ગાથા 74 એનો ભાવાર્થ. ભાવાર્થમાં જયચંદજી કહે છે કે આશ્રવોનો અને આત્માનો આ જે રીતે ઉપર કહ્યો તે પ્રમાણેનો ભેદ જાણતા જ, આશ્રવોનો અને આત્માનો ભેદ જાણતા જ જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આશ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આશ્રવોથી નિવર્તે છે. જેમ 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 એ ભેદ જ્ઞાન કરતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવર્તવું થતું જાય છે. ભેદ જ્ઞાન તો થાય છે પણ એમાં પછી જેમ જેમ વધારે એ ઊંડો ઉતરતો જાય છે, દ્રઢતા વધતી જાય છે, સ્વરૂપનું લક્ષ વધતું જાય છે, તેમ તેમ એ આશ્રવોથી વધારે ને વધારે નિવર્તતો જાય છે. એને અભિપ્રાયમાં તો જેવું ભેદ જ્ઞાન થાય છે કે તરત જ અભિપ્રાયમાં તો એને આશ્રવો છોડવા લાયક છે એમ સમજાઈ જાય છે. એટલે અહીંયા જે જેમ જેમ અને જેટલા પ્રમાણમાં અને તેમ તેમ અને તેટલા પ્રમાણમાં અને એ બધી વાત લખી છે, એનો અર્થ એવો નથી કરવાનો કે એમાં કોઈ ધીરે 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 ક્રમ પડે છે, એમ નથી. ભેદ જ્ઞાન તો એક સમયમાં એને થઈ જાય છે કે ભગવાન આત્મા આ બધાથી જુદો છે એવું ભેદ જ્ઞાન થાય છે અને એ જ વખતે એ આશ્રવો સાથેનો સંબંધ તૂટી જાય છે. એટલે કે અભિપ્રાયમાં એ આશ્રવો પોતાના નથી, એ પોતાને લાભદાયી નથી, એ પોતાને ઉપયોગી નથી, પોતાને સુખદાતા નથી, પરંતુ એ દુઃખદાતા છે. એ તો તરત જ થઈ જાય છે, જેવું ભેદ જ્ઞાન થાય છે કે તરત જ તે જ વખતે તે જ ક્ષણે એમ થાય છે અને એમ જ પછી શ્રદ્ધા વર્તે છે અને અભિપ્રાયમાં તો એને આશ્રવો છોડવા લાયક છે. એ તો જેવું જ્ઞાન થાય છે કે તરત જ સમજાઈ જાય છે. પણ પછી આગળની પ્રક્રિયા અહીંયા તો દર્શાવી છે, એટલે એમ કહેવું છે કે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે. જો દ્રવ્યની વાત અહીંયા નથી, અહીંયા વિજ્ઞાન ઘન સ્વભાવ પણ પર્યાયમાં કરવાની વાત છે. દ્રવ્ય તો ત્રિકાળ વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ છે. દ્રવ્યમાં તો કોઈ અવકાશ નથી કે એમાં બીજી કોઈ વસ્તુ પ્રવેશી શકે, એટલે એ તો નાયક 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 અનંત ગુણોનો પિંડ વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ જ છે. પણ અહીંયા પર્યાયમાં એવું વિજ્ઞાન ઘન સ્વભાવ પણ પ્રગટ કરતો જાય છે. જેટલા જેટલા અંશે એટલે જેમ 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 એ સ્વરૂપનું લક્ષ કરીને આત્માના આશ્રયે ધ્રુવના આશ્રય ધ્રુવનો આશ્રય કરીને ધ્રુવના આશ્રયે એ પર્યાયમાં વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે એ આશ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે એટલે કે પર્યાયમાં એ સંપૂર્ણ પૂર્ણપણે જેવું પોતાનું સ્વરૂપ છે, જેવું દ્રવ્ય છે, એવા સ્વભાવે એ પર્યાયમાં એ પરિણમી જાય છે ત્યારે સમસ્ત આશ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આશ્રવ નિવૃત્તિનો એક કાળ છે. જ્ઞાન થાય છે અને આશ્રવોની છુટ્ટી થઈ જાય છે. જ્ઞાન થાય છે અને આશ્રવોથી નિવૃત્તિ થાય છે. ભેદ જ્ઞાન થાય છે અને હવે આશ્રવો તરફોનું લક્ષ છૂટી જાય છે. આશ્રવોને પોતાના માનતો હતો, આશ્રવોના ભાવે પોતે પરિણમતો હતો એવી એની ઊંધી માન્યતા શ્રદ્ધા છે તે એકદમ બદલાઈ જાય છે અને સાચી શ્રદ્ધા થાય છે કે પોતે તો નાયક છે, આ આશ્રવો છે તે ક્ષણિક છે, એ દુઃખદાયી છે, એ પોતાના નથી એમ જાણીને એનાથી એ છૂટે છે. અગ્નિ ઉપર પગ પડે છે, દજાય છે, એટલે તરત જ એ પગને ઉપાડી લે છે કે અહીંયા પગ નહીં મુકાય. એટલે આ આશ્રવો છે તે દુઃખનું કારણ છે, સંસારનું કારણ છે, એટલે એનાથી એ છૂટી જાય છે. એટલે જેવું જ્ઞાન થાય કે તરત જ એ આશ્રવોને છોડે, પછી એમાં વચમાં કોઈ સમજગાળો રહેતો નથી. આ આશ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટી રૂપે તત્વાર્થ સૂત્રની ટીકા આદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં છે, ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે. ત્યાં ગુણસ્થાનોની પરિપાટીમાં જેમ જેમ એ ગુણસ્થાન ચડતો જાય છે તેમ તેમ એને શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, એવી વિશુદ્ધિની ક્રિયા થાય છે. એટલે એ પ્રમાણે જેટલો આત્માનો આશ્રય વધે છે એટલા આશ્રવો ઘટે છે. જો એક વખત જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, પોતાના સ્વરૂપનો અનુભવ થયો એટલે શ્રદ્ધામાં તો એ વાત આવી ગઈ કે આ આશ્રવો છે તે મને દુઃખ દેનારા છે, વર્તમાનમાં પણ દુઃખ દેનારા છે, ભવિષ્યમાં પણ દુઃખ દેનારા છે, એ મારા ભાવ નથી. આ વાત શ્રદ્ધામાં તો આવી ગઈ, સમકીતીને આ વાત બરાબર અભિપ્રાયમાં એમ જ છે. તે છતાં પણ સમકીતીને પણ એવા રાગ કે દ્વેષના ભાવ થાય છે ને, અલ્પરાગ કે અલ્પદ્વેષના ભાવ થાય છે ને, એને પોતાના ભાવ સમજતો નથી, પોતે એનો જ્ઞાયક થઈને રહે છે, છતાંય એવા ભાવ થાય છે. એટલે એ ભાવ થાય છે એનું અહીંયા આ સ્પષ્ટીકરણ કે જેમ જેમ એ આત્માનો આશ્રય કરતો જાય છે તેમ તેમ એ ભાવોથી પોતે નિવર્તતો જાય છે. જેટલો આત્મામાં વધારે રહે છે તેટલું બહારમાં રહેવાનું, પરભાવમાં રહેવાનું, રાગના ભાવમાં રહેવાનું, દ્વેષના ભાવમાં રહેવાનું ઘટતું જાય છે. એનો ઉપયોગ એક સમયમાં એક જગ્યાએ હોય, બે જગ્યાએ હોય નહીં. અહીંયા ઉપયોગ આત્મામાં રહે છે તો સંવરની દશા છે, એટલે એ વખતે કોઈ આશ્રવ થતા નથી. જેમ જેમ એનો ઉપયોગ વધુ ને વધુ સમય માટે વધુ એકાગ્રતાપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરતો જાય છે તેમ તેમ એને આશ્રવોથી છૂટવાનું થાય છે. એટલે અહીંયા એ અર્થમાં વાત કરી છે કે ચોથા ગુણસ્થાનની દશામાં હજી એને જેટલા રાગ અને દ્વેષ થાય છે એના કરતાં પાંચમા ગુણસ્થાનની દશામાં એને એટલા આશ્રવો અને રાગદ્વેષના ભાવો થતા નથી. એનાથી આગળ વધે છે, સાતમું છઠ્ઠું ગુણસ્થાન છે તો છઠ્ઠા ગુણસ્થાને એને શુભભાવ જેટલો વર્તે છે એ ઘણો ઓછો છે. ચોથા અને પાંચમા ગુણસ્થાને જે ભાવ હતા એના કરતાં એટલો એ રાગનો ભાવ ઓછો થયો છે. એટલે જેમ જેમ એ ગુણસ્થાનની શ્રેણીમાં આગળ વધે છે, ગુણસ્થાન ચડે છે, તેમ તેમ એને આશ્રવો ઘટતા જાય છે, એ વાત અહીંયા લેવામાં આવી છે. એટલે આશ્રવોની નિવૃત્તિનો કાળ, આશ્રવોની નિવૃત્તિનો કાળ અને જ્ઞાનનો કાળ એ બંને એક જ છે, એમાં કોઈ જુદાપણું નથી. આ તરફ જે જ્ઞાન થયું છે એવા જ્ઞાન ભાવે પોતે પરિણમે છે. સ્વરૂપનું જ્ઞાન થયું છે, સ્વરૂપનું ભાન થયું છે, એટલે એવા જ્ઞાન ભાવે જ્યારે પરિણમે છે તો એ જ વખતે એને આશ્રવોથી નિવૃત્ત થવું થાય છે, સંવરની દશા છે, કોઈ બંધ પડતા નથી. એટલે આ આશ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન જે ગુણસ્થાનોની પરિપાટી રૂપે તત્વાર સૂત્રની ટીકા આદિમાં આપવામાં આવ્યું છે ત્યાંથી વધારે સમજવું એમ પંડિતજીનું કહેવું છે. અહીંયા આપણે વાત એ સમજ્યા છીએ કે કઈ રીતે આશ્રવો જાય છે. અહીંયા તો આખો મોક્ષ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. મોક્ષ માર્ગમાં એને જે જે નિર્ણયો કરવાના છે અને જે રીતે પરિણમન કરવાનું છે એની અહીંયા વાત કરી છે. જેનો આશ્રય કરવાનો છે એની વાત કરી છે અને એનું ફળ શું આવે છે એની વાત કરી છે. આત્મા વિજ્ઞાનગણ સ્વભાવ થતો જાય છે એની વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? પંડિતજી એનો ઉત્તર આપે છે, આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. દ્રવ્યની વાત નથી, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે એટલે એ તો વિજ્ઞાન ઘન સ્વભાવ જ છે, એમાં તો એ જ્ઞાન સ્વભાવ જે એનો છે એ પરિપૂર્ણ છે અને એ વિજ્ઞાન ઘન છે, એમાં કોઈ બીજી વસ્તુને અવકાશ પણ નથી એટલે એની વાત નથી. અહીંયા તો પર્યાયમાં જે પ્રગટ થાય છે વિજ્ઞાન ઘન સ્વભાવ એનો જેવો છે તેવો એ પર્યાયમાં એ પ્રગટ કરે છે એની વાત છે. એટલે પર્યાયમાં એ પોતે શું કરે છે? તો કે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. આ પર્યાયની વાત છે, દ્રવ્યની વાત નથી. સ્થિર થતો જાય છે એ પર્યાય છે, દરેક સમયે સમયે બદલાતી પર્યાય, જે આત્માનું લક્ષ્ય કરી અને તેમાં એકાગ્ર થાય છે, પોતાનું જેવું સ્વરૂપ છે એમાં એકાગ્રતા કરે છે, એ સ્થિરતાની વાત છે. અને એ એકાગ્રતામાં જેમ 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 વધારો થતો જાય છે તેમ તેમ એ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, એટલે આત્મા જ્ઞાનમાં સ્થિરતા કરતો જાય છે એવો અર્થ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને, ભલે જ્ઞાનનો ઘણો ઉઘાડો હોય, એટલે કે આ દ્રવ્ય સ્વરૂપનો ઘણો ઉઘાડો હોય, એના અર્થ કરતા આવડતા હોય, એની સમજણ હોય, સમજાવતા આવડતું હોય, સ્વાધ્યાય કરાવતા આવડતું હોય, પણ જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી એ એવા જ્ઞાનને પણ અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન તો એને કહેવામાં આવે કે જેને કારણે મિથ્યાત્વ ટળી જાય અને આશ્રવો તરફની દ્રષ્ટિ બદલાઈ જાય, આશ્રવો તરફની રૂચિ બદલાઈ જાય, આશ્રવોને પોતાના માને નહીં, એને દુઃખના કારણો સમજી અને એ ત્વરાથી છોડે, એમાં છોડવાપણું પણ રહેતું નથી, એ પોતે પોતાના સ્વરૂપ તરફ જાય છે અને એ છૂટી જાય છે. એટલે એ સમ્યક દ્રષ્ટિ છે અને એને ભલે જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તે છતાં પણ એનું જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. એની વાત કરી છે અહીંયા કે જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે, ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ. અને મિથ્યાત્વ ગયા પછી તેને વિજ્ઞાન કહેવામાં આવે છે, એ વખતે ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ. મિથ્યાત્વ જાય એટલે કે ભેદ જ્ઞાન થાય, પોતાનું સ્વરૂપ અને આ જગત, જગતના લક્ષ્ય થતા બધા ભાવો, એ બધું પોતાથી ભિન્ન છે એવું ભેદ જ્ઞાન થાય છે, તો એ વખતે એને જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તો પણ એ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાંત વિજ્ઞાન જામતું, ઘટ થતું એટલે કે સ્થિર થતું જાય છે, તેમ તેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે. જેમ જેમ એ સ્વરૂપ તરફ ઢળતો જાય છે, જેમ જેમ એ વારંવાર સ્વરૂપને સ્પર્શતો જાય છે, જેમ જેમ એમાં વધારે એકાગ્રતા કરતો જાય છે, જેમ જેમ એનો પુરુષાર્થ આત્માને લક્ષે વધતો જાય છે, તેમ તેમ એ સ્વરૂપનું જ્ઞાન કરતો જાય છે, એ જ્ઞાન એમાં ઘટ થતું જાય છે, સ્થિર થતું જાય છે, અને તેમ તેમ આશ્રવો ઘટતા જાય છે, ઓછા થતા જાય છે, અને એમ આશ્રવોથી નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન વિજ્ઞાન જામતું, ઘટ થતું, સ્થિર થતું જાય છે. જેટલી વધારે જ્ઞાનમાં એકાગ્રતા થાય છે તેટલા પ્રમાણમાં વધારે ને વધારે આશ્રવોથી છૂટવાનું થાય છે, અને જેટલું આશ્રવોથી વધારે ને વધારે છૂટવાનું થતું જાય છે એટલે કે એને આશ્રવો થતા જ નથી, ક્રોધાદિક ભાવો થતા જ નથી, એની ઉત્પત્તિ જ થતી નથી, તેમ તેમ એ પોતે પોતાના સ્વરૂપમાં વધારે ને વધારે સ્થિર થતો જાય છે. બંનેને એવો ઘનિષ્ઠ સંબંધ છે, આશ્રવો નથી એટલે વિકલ્પો પણ નથી, વિકલ્પો નથી એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં વધારે એકાગ્રતા કરે છે, વધારે એકાગ્રતા કરે છે, સંવર થાય છે, તો આ તરફ આશ્રવો બિલકુલ ઉત્પન્ન થતા નથી, આશ્રવોથી નિવૃત્ત થવાનું વધતું જાય છે અને આશ્રવોથી નિવૃત્ત થવાનું જેમ જેમ વધતું જાય છે તેમ તેમ એને સરળતા થતી જાય છે, સ્વરૂપમાં જવામાં એને બહુ સરળતા થઈ જાય છે. બંને વસ્તુનો વિચાર કરીએ તો સ્વરૂપના લક્ષ્ય જે પુરુષાર્થ છે તેની જેટલી ઉગ્રતા થતી જાય છે એટલો સંવર છે અને એટલા પ્રમાણમાં એને આશ્રવોથી છૂટવાનું થાય છે અને આશ્રવોથી વારંવાર છૂટતો જાય છે અને આશ્રવ થતા જ નથી. એને રાગ દ્વેષના ભાવ આવતા જ નથી, ક્રોધ માન માયાના ભાવો ઉત્પન્ન થતા જ નથી. તો એ શાંત છે અને એવી શાંત દશામાં એ પોતે સહજ રીતે પોતાના સ્વરૂપના ભાવે જ્ઞાન ભાવે પરિણમી જાય છે. એટલે અહીંયા બીજી વાત પણ સાથે લીધી છે કે જેમ જેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન જામતું, ઘટ થતું, સ્થિર થતું જાય છે, અર્થાંત આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે. આ બધું પર્યાયમાં થાય છે એની વાત અહીંયા કરવામાં આવી છે. બહુ સરસ વાત મૂકી છે, ફળ દર્શાવ્યું છે અને ફળની સાથે મુખ્ય વસ્તુ એ દર્શાવવામાં આવી કે આત્મામાં જેટલો પુરુષાર્થ વધે છે, સ્વરૂપમાં જવા માટેનો જેટલો પુરુષાર્થ વધે છે તે પુરુષાર્થ જ આગળના પુરુષાર્થને માટે, વિશેષ પુરુષાર્થને માટે એનું કારણ થાય છે. વર્તમાન પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ ભવિષ્યના પુરુષાર્થ માટેનું એ પરોક્ષ કારણ થાય છે. કેમ કે જેટલો પુરુષાર્થ અત્યારે કર્યો એટલા પ્રમાણમાં આશ્રવોથી એ નિવર્ત્યો છે અને જેટલા પ્રમાણમાં આશ્રવોથી નિવર્ત્યો છે એટલી વધારે સરળતા એને થાય છે ભવિષ્યના પુરુષાર્થ માટેની. સ્વરૂપમાં જવું છે પછી એને એ વિકલ્પો ઓછા થઈ ગયા છે એટલે બહુ સહેલાઈથી સરળતાપૂર્વક એ સ્વરૂપમાં જાય છે. એટલે એક વખત પહેલી વખત માત્ર પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે છે, પછી બીજી વખત જ્યારે એ જ પોતાના સ્વરૂપને સ્પર્શ કરવા માટે પુરુષાર્થ કરે છે તો એમાં ઉગ્રતા વધે છે, એકાગ્રતા વધે છે અને પુરુષાર્થ વધારે થાય છે, વધારે સમય એમાં રહે છે એવું થાય છે. એટલે વધારે ને વધારે આશ્રવો નાશ પામે છે અને એમ થતાં ત્રીજી વખત એ સ્વરૂપમાં જાય છે તો એને ઘણી સરળતા હોય છે અને ઘણો સમય સુધી એકાગ્રતા કરી શકે છે. એટલે આખો પુરુષાર્થ જ પછીના પુરુષાર્થને, ભવિષ્યના પુરુષાર્થને માટે કારણરૂપ થાય છે. આશ્રવો જાય એ ભેદ જ્ઞાનને કારણે જાય છે અને જ્ઞાનમાં એ સ્થિરતા થાય છે ત્યારે એને આશ્રવો નથી માટે એ વધારે ને વધારે સ્થિરતા કરતો જાય છે. બહુ સુંદર વાત લીધી છે. હવે આમાં કેટલીક વાત આ ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એમાંથી પણ આપણે સમજીએ એટલે વધારે દ્રઢતા થશે. પ્રવચન રત્નાકર ભાગ ચોથો એના પાના નંબર 90 ઉપર ગાથા 74 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે આશ્રવોનો અને આત્માનો ઉપર કયો તે રીતે ભેદ જાણતા જ જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આશ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આશ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આશ્રવ નિવૃત્તિનો એક કાળ છે. હવે આ વાત ભાવાર્થમાં જે પંડિતજીએ લખી છે એનો અહીંયા અર્થ કરતા ગુરુદેવ સમજાવે છે કે ગાથા 72માં પણ નાદુણ શબ્દ હતો એટલે એ જાણતો જાય છે એની વાત હતી. શું જાણતો જાય છે એની એ વખતે એ વાત કરી હતી. અહીં પણ એ જ કહ્યું છે કે આશ્રવોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને જેટલો જ્ઞાન આનંદ સ્વભાવમાં ઠર્યો, સ્થિર થયો, તેટલો આશ્રવોથી નિવર્તે છે અને જેટલો આશ્રવોથી છૂટ્યો તેટલો સ્વરૂપ સ્થિત વિજ્ઞાનઘન થાય છે. જેટલો આશ્રવોથી છૂટ્યો તેટલો સ્વરૂપમાં સ્થિર થાય છે, વિજ્ઞાનઘન થાય છે. જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય. ધર્મ કઈ રીતે પ્રગટ થાય છે? પોતાના સ્વરૂપમાં જાય છે એમ એ ધર્મ પ્રગટ કરે છે. એટલે જેટલો એ સ્વરૂપમાં જાય છે તેટલો ધર્મ છે અને જેટલો ધર્મ છે એટલી અધર્મથી નિવૃત્તિ છે. અધર્મ શું છે? પોતાના સ્વભાવને છોડી અને પરલક્ષિત વિભાવભાવોમાં રાચી રહેવું તે અધર્મ છે. એટલે ગુરુદેવે સરસ સમજાવ્યું છે અહીંયા કે જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય, અને જેટલો અધર્મ અધર્મ આશ્રવ રૂપે છે, જેટલો અધર્મ એટલે આશ્રવથી નિવૃત્ત થાય તેટલો ધર્મમાં સ્થિર થાય છે, તેટલા સંવર અને નિજરા થાય છે. સંવર અને નિજરા તે ધર્મ છે. શુભાશુભ ભાવ આશ્રવો તે અધર્મ છે. બંધનું કારણ છે એટલે અધર્મ છે. છૂટવાનું મુક્તિનું કારણ હોય તો ધર્મ હોય. જો ધર્મની વ્યાખ્યા બહુ સહેલી છે, જેને કરવી હોય એને માટે છે ને પણ પ્રભુ, કેટલી સરસ સરળ વ્યાખ્યા છે એમાં તો, કે મુક્તિનું કારણ જેટલું છે તેટલો ધર્મ છે, અને બંધનું જેટલું કારણ છે તેટલો ધર્મ નથી એટલે અધર્મ છે. હવે શુભાશુભ ભાવ અને ધર્મ કહેવો કે ન કહેવો એનો નિર્ણય તમે જાતે કરી શકો. શુભ ભાવ બંધનું કારણ છે તો એ ધર્મનું કારણ નથી. આ આશ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટી રૂપે તત્વાસૂત્રની ટીકા આદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે. ગુરુદેવ આગળ કહે છે કે આ પચખાણ કરો, સામાયિક કરો, પોષા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે, પણ તે બરાબર નથી. આશ્રવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં પછી સંવર કેવો? જ્યાં સુધી આશ્રવોનું સ્વરૂપ જાણ્યું નથી, આત્માનું સ્વરૂપ જાણ્યું નથી અને એ બે વચ્ચે ભેદ જ્ઞાન કર્યું નથી ત્યાં સુધી સંવર થઈ શકે જ નહીં. એટલે કહે છે કે જ્યાં સુધી આશ્રવો અને આત્માને જાણ્યા નથી, ભેદ જ્ઞાન કર્યું નથી ત્યાં સુધી સંવર કઈ રીતે થાય? જેનો વિતરાગ વિજ્ઞાન સ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આશ્રવથી નિવૃત્તિ થાય નહીં. વિતરાગ વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન આત્માનો છે અને એવા આત્માનું લક્ષ કરી અને એનો અનુભવ કર્યા વિના આશ્રવોથી નિવૃત્તિ થાય નહીં અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહીં. આશ્રવ રહિત એટલે સંવર. આશ્રવ રહિત થવું એનું નામ સંવર. એ નવતત્વ ભણ્યો હોય ત્યારે તો બધું બોલી જતો હોય પોપટની જેમ, અને એમાં તો પાછું ઉદાહરણ પણ એ લે, પંડિત સમજાવે ને, એટલે વડીનું ઉદાહરણ લઈને બધાને આવડે. હમણાં પૂછો તો બધા બોલી જશે, કડકડાટ મોઢે બોલી જશે. વડીમાં કાણું પડે અને કાણામાંથી પછી પાણી આવે એટલે એવી રીતે આશ્રવ છે. પાણી અંદર વડીમાં રહી જવું બંધ છે અને પાણી આવતું બંધ થઈ જાય એટલે સંવર છે. આ તો બધું સમજાવી દેશે બીજાને, પણ શું સમજો ભલા ભગવાન? આ હોળીના ઉદાહરણને જ સમજો છો, બીજું કાંઈ સમજ્યો નથી. ભગવાન આત્માને તો તું સમજ્યો નથી. આશ્રવોનું સ્વરૂપ તો અહીંયા સમજાવવામાં આવ્યું છે કે એ કેવી રીતે છે, એવા એ દુઃખદાયક છે, કઈ કઈ રીતે દુઃખદાયક થાય છે એનું સ્વરૂપ તો અહીંયા સમજાવવામાં આવ્યું છે. જે વિકલ્પ સહિતની દશા, શુભ ભાવની જે દશા છે એ બધું એ આશ્રવ છે, અને એવા શુભ ભાવમાં એનો ઉપયોગ ટક્યો છે એટલે એ ઉપયોગ સ્વરૂપ તરફ જતો જ નથી. થોડોક વિચાર કરીએ ને તો ગળે વાત ઉતરી જાય એવી છે કે જ્યાં સુધી એનો ઉપયોગ શુભ ભાવમાં રહ્યો છે ત્યાં સુધી એ ઉપયોગ ધ્રુવનું લક્ષ્ય કરવાવાળો થતો નથી, અને ઉપયોગ ધ્રુવ તરફ ઢળતો નથી તો પછી એને જણાતો નથી, એને અનુભવાતો નથી. જ્યાં સુધી એનો ઉપયોગ બહારમાં રહ્યો છે, શુભ ભાવમાં રહ્યો છે ત્યાં સુધી એ ઉપયોગ અંદરમાં જતો નથી. એટલે એ શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જેને જવું છે એણે ઉપયોગને પલટાવવો પડશે. ઉપયોગને બહારમાંથી અંદરમાં લઈ જવાનો છે, અને ઉપયોગને જ્યારે એ અંદરમાં લઈ જાય છે ત્યારે પછી એને સંવરની દશા થાય છે. કેમ કે પરનું લક્ષ નથી, પરને લક્ષ્ય થતા વિકલ્પો નથી, વિભાવ નથી, એટલે આશ્રવ થતા નથી, બંધ પડતો નથી, એમ એ સંવર થાય છે. પણ ઉપયોગ બહારમાં ને બહારમાં રમતો હોય, બહારમાં ને બહારમાં ફરતો હોય, ભલે પછી એ વ્રતમાં હોય કે પૂજામાં હોય, ભક્તિમાં હોય, વિનયમાં હોય, સ્તવનમાં હોય, ગમે ત્યાં હોય, પણ બહારમાં જ જ્યારે ઉપયોગ રહ્યો હોય તો એ ઉપયોગ બંધનું જ કારણ થાય, એ ઉપયોગ આશ્રવનું જ કારણ છે અને આશ્રવને કારણે બંધ જ પડે. એ ઉપયોગ પલટાવીને અંદરમાં લઈ જાય તો જ એ સંવર થાય, આશ્રવ જાય. આપણે તો સંવર પ્રગટ કરવાનો છે ને, આશ્રવો જાય એનો અર્થ કે સંવર થાય. કઈ રીતે થાય? એના ઉપયોગને પલટાવે. જ્ઞાન દર્શનનો એનો ઉપયોગ છે, એ પોતે જ્ઞાયક 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 છે, એ જેનું લક્ષ્ય કરે છે, જેને એ જાણે છે, એ જ્ઞેય છે. તો અહીંયા પોતાના સ્વરૂપને એ જ્ઞેય બનાવી અને એનો ઉપયોગ ત્યાં ટકે છે, તો સ્વરૂપ એનું જ્ઞેય છે અને એનો જાણનારો એ જ્ઞાતા થઈ જાય છે, એમ પોતાના સ્વરૂપને એ અનુભવે છે. હવે આ કરવાનું છે અને એનો ઉપયોગ તો બહારમાં ફરી રહ્યો છે, તો પછી ક્યાંથી સંવર થશે? એટલે ગુરુદેવે વાત કરી છે કે આ વાત તો ભાઈ તું જાણતો નથી અને તું લઈને બેઠો છે કે આ સામાયિક કરો ને પોષા કરો ને પછખાણ કરો ને પ્રતિક્રમણ કરો એટલે સંવર થઈ જાય, ધર્મ થઈ જાય, એમ બને નહીં. બહુ સરસ રીતે સમજાવ્યું છે. કોઈ એમાં ટીકા નથી કે કંઈ ન કરવાની વાત નથી, પણ તમે સમજ્યા વિના જે કંઈ કરો છો એનું ફળ શું છે? એનું ફળ છે કે બંધ છે, એ બધું આશ્રવ જ છે. સમજવું, આત્મસાત કરવું એનું નામ સમજવું છે. સમજવું એટલે માત્ર પંડિતાઈ કરવી એનું નામ સમજવું નથી, આત્માનો એવો અનુભવ કરવો એને સમજવું કહેવામાં આવે છે. સમજ્યા છીએ અમને તો ખબર છે એમ નહીં, અનુભવાયું છે? અનુભવાયું નથી ત્યાં સુધી ભાઈ તું સમજ્યો નથી. અનુભવ સહિત સમજવું તે સાચું સમજવું છે, તે વિના શ્રદ્ધા સાચી ક્યાંથી થશે? તે વિના અભિપ્રાયમાં એ સત્ય ક્યાંથી આવશે? અભિપ્રાયમાં પહેલા આવે છે, દ્રઢ માન્યતા કરે છે અને જે અભિપ્રાયમાં છે એની વાત નથી. અનુભવ થયા પછીથી જે અભિપ્રાય બંધાય છે કે ના આ આમ જ છે, એ સમ્યક છે, એ સાચું છે. એટલે જ્યાં સુધી એ વાત થઈ નથી ત્યાં સુધી સંવર કેવો? જેનો વિતરાગ વિજ્ઞાન સ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આશ્રવથી નિવૃત્તિ થાય નહીં અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહીં. પુણ્ય પાપના વિષમ ભાવથી ભેદ જ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ છે એવી સામાયિક કેવી રીતે થાય? સમતા જેનું મૂળ, સામાયિકનું મૂળ શું? સમતા, સમતા ભાવે રહેવું એ સામાયિક. એમાં શેનો લાભ છે? સામાયિકની અંદર સમ આઈ ઇક, આય અને ઇક, એ એટલે લાભ થવો. જે લાભ શેનો થાય છે? પોતે સમભાવે બેસી છે, પોતે સમભાવે બેસે છે, સમભાવે રહે છે, એટલે એને આત્માનો લાભ થાય છે. કેમ કે સમભાવ તો આત્મામાં પડ્યો છે, સમભાવ આત્મામાં પડ્યો છે કે બહારમાં ભાવ એ પડ્યો નથી. કોઈ પુસ્તકમાં સમભાવ છે? સમભાવ ક્યાં છે? સમભાવ એ કોનું લક્ષણ છે? આત્માનું લક્ષણ છે. આત્મામાં એવા ગુણ છે કે એને સમભાવ જ હોય, ત્રિકાળ સમભાવ હોય, એને ક્યાંય બીજો કોઈ ભેદભાવ હોય જ નહીં. સમભાવ તો આત્માનું ગુણોને કારણે લક્ષણ છે, સમભાવ એ આત્માનું સ્વરૂપ છે. એ સ્વરૂપનો, એવા સમભાવનો એને લાભ થાય. એ સામાયિક, એટલે મૂળ સામાયિક કરવા પાછળનો આશય તો સમભાવની પ્રાપ્તિનો છે. હવે એવી સમભાવની પ્રાપ્તિ થાય તો સામાયિક કહેવાય. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તને પુણ્ય પાપના વિષમ ભાવ, વિષમ કઈ રીતે છે? આત્મા કરતા એ વિરુદ્ધ પ્રકારના છે એટલે વિષમ છે. એવા પુણ્ય પાપના ભાવ, એ વિષમ ભાવ, એનાથી જુદા પડવું થયું નથી, એનાથી ભેદ જ્ઞાન થયું નથી, તો પછી સમતા જેનું મૂળ છે એવી સામાયિક તને ક્યાંથી થાય કે ન થાય? તું ભલે સામાયિકનો પુરુષાર્થ કર પ્રગટ, પણ એ તને સંભાવ નથી થતો. તું પુરુષાર્થ ભલે કર, પુરુષાર્થ કરવાની ના નથી, પણ મૂળ વાતને સમજી અને આ પુરુષાર્થ ઉપાડવો જોઈએ. એ સામાયિક તું બાહ્ય સામાયિક કરતો હોય એ કાળે તારી દ્રષ્ટિ સંભાવને પ્રગટ કરવાની હોવી જોઈએ, અને એવું સંભાવ પણ આત્મામાં પડ્યું છે એ આત્માનું લક્ષ્ય કરતા થાય છે. બીજી પણ એક વાત આપણે પહેલા પણ લીધી છે કે સામાયિકની અંદર એને શું થાય છે. સામાયિકની અંદર જ્યારે એ કાયોત્સર્ગ કરે છે ત્યારે એ વિકલ્પ રહિત દશામાં પોતાના શરીર મન વાણી અને કાયાથી ભિન્ન પડવાનો પુરુષાર્થ કરે છે, અને એ કાળ એવો છે કે જેમાં એ નિર્વિકલ્પ ધ્યાન કરે છે. આ તો પેલો સમજાવ્યા વગર ચાર લોગોસનો કાવસર કરે, ગગડાવી નાખે ચાર લોગોસ આંખ મીંચીને, એટલે કે આ આપણે કૌશલ થઈ ગયો. જેવો કૌશલ નથી પ્રભુ, કૌશલનું સ્વરૂપ તો સમજ, એ કાયો જ સ્વર્ગ છે અને કાયાથી જુદા પડવાનું છે. કાયામાં મન, વાણી અને કાયા એ ત્રણે આવી જાય છે, એનાથી જુદા પડી અને પોતે પોતાના સ્વરૂપમાં જવું છે. એટલે મન નથી તો વિકલ્પ પણ નથી. વાણીને પણ એને બંધ કરી દીધી છે. વાણી અંદર વિચાર રૂપે પણ નથી, ભાષા રૂપે પણ હવે અત્યારે નથી, બોલવું પણ નથી. અને કાયાને પણ એને સ્થિર કરી છે, એમ કરી અને પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. એ એવી એક જે ક્રિયા છે તે કાયોત્સર્ગની ક્રિયા છે, એ નિર્વિકલ્પ ધ્યાનની ક્રિયા છે. અને એ સામાયિકની અંદર કરવામાં આવે છે, એ વિધિ રૂપે કરવામાં આવે છે. એ વિધિ રૂપે કરવાનું કારણ એવું છે કે સ્વરૂપમાં જવા માટેનો એ પુરુષાર્થ છે. એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે ભાઈ, એ તને એવા ભેદ જ્ઞાન વિના તને સામાયિક નહીં થાય, સંવર નહીં થાય. મન વચન કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પૂર્ણ બંધાય. મન વાણી અને કાયા એની સરળતારૂપ પ્રવૃત્તિ, સરળતારૂપ પ્રવૃત્તિ એટલે મંદ કષાય રૂપ પ્રવૃત્તિ થતી હોય ત્યાં એમ એને શુભભાવ વર્તતો હોય એટલે પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. એટલે એ એવી ચીલા ચાલુ જે સામાયિક કરે, શાંત શાંતિથી બેસે, કંઈક પુસ્તક લઈને બેસે, વાંચે, અભ્યાસ કરે, તો એને શુભભાવ વર્તે. પણ સાચું સામાયિક તો એ પોતે સમભાવને અનુભવે, પોતાના સ્વરૂપને અનુભવે ત્યારે થાય છે. એટલે અહીંયા કહે છે કે એ મન વચન કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પૂર્ણ બંધાય, પણ ધર્મ ન થાય. કહ્યું ને અહીં કે તે શુભ ભાવો દુઃખરૂપ અને દુઃખ ફળરૂપ છે, પણ ધર્મ નથી. ધર્મ તો સ્વનો આશ્રય લઈને એમાં જ ઠરે તો પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે, ત્યાં બીજું શું કહેવું, ત્યાં બીજું શું થાય. હવે અહીંયા આત્માના વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે ને એના સંબંધી નિષ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અહીંયા કહ્યું છે કે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય, તેને વિજ્ઞાન ઘન થયો કહેવામાં આવે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉગાડ ઘણો હોય તો પણ અજ્ઞાન કહેવામાં આવે છે. અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોય પણ મિથ્યાત્વ ન ગયું હોય તો તે અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. તિર્યંચને જ્ઞાનનો ઉગાડ ભલે ઓછો હોય, તિર્યંચને પણ સમ્યક જ્ઞાન થાય છે ને, તિર્યંચને સંપિત થાય છે એની વાત છે. તિર્યંચને જ્ઞાનનો ઉગાડ ભલે ઓછો હોય પણ જો તેનું જ્ઞાન અંદર સ્વભાવમાં સ્થિર થયું હોય તો તે વિજ્ઞાન છે. જેમ જેમ તે જ્ઞાન એટલે વિજ્ઞાન અંદર જામતું જાય, ઘટ થતું જાય, સ્થિર થતું જાય, તેમ તેમ આશ્રવોથી નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જામતું જાય છે, ઘટ થતું જાય છે, સ્થિર થતું જાય છે. અર્થાંત આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે. જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય, તે વિજ્ઞાન છે અને તે મોક્ષ માર્ગ છે. અહીંયા જ્ઞાન જ્ઞાનમાં ઠરે એનો અર્થ શું? જ્ઞાન એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય. જે જ્ઞાન કરવા વાળી છે તે વર્તમાન જ્ઞાનની પર્યાય. જ્ઞાન સ્વભાવી આત્મામાં ઠરે એટલે જ્ઞાન જ્ઞાનમાં ઠરે એમ કહેવાય, અથવા તો જ્ઞાન જ્ઞાનમાં જામે એમ કહેવાય, કે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય એમ કહેવાય. અને એ વિશેષ જ્ઞાન વિજ્ઞાન છે અને તે મોક્ષ માર્ગ છે. એમાં ઠરવું, જ્ઞાન સ્વભાવે રહેવું, એ જ મોક્ષનો માર્ગ છે. અને પછી આગળ તો વાત આવશે કે તેનું ફળ કેવળ જ્ઞાન છે. સ્વભાવમાં ઠર્યો જ નથી, જે સ્વભાવમાં ઠર્યો જ નથી, સ્વભાવને સ્પર્શ્યો જ નથી, આત્માને જાણતો જ નથી, ભેદ જ્ઞાન થયું જ નથી, એ તો શુભાશુભ ભાવે હોય એટલે આશ્રવથી નિવૃત્ત થયો જ ન હોય. એટલે અહીંયા કહે છે કે પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આશ્રવથી શુભાશુભ ભાવથી ભેદ જ્ઞાન કર્યું જ નથી, તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ, પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ. આપણે આત્માની વાત કરીએ શાસ્ત્રમાં ને એમાં પછી તોય એને પરલક્ષી કહ્યું, પ્રશ્ન થવો જોઈએ ને આપણને કે આપણે ક્યાં બીજાની વાત કરીએ છીએ, આત્માની તો અહીંયા વાત કરીએ છીએ આત્માના, છતાંય તમે એને પરલક્ષી જ્ઞાન કહો છો શાસ્ત્ર જ્ઞાનને. હા પ્રભુ એમ જ છે, કેમ કે આ જ્ઞાન છે તે માહિતી રૂપ છે. એમાં લક્ષ્ય કોનું થાય છે? શાસ્ત્રનું થાય છે, શાસ્ત્રમાં આવેલી વાતનું લક્ષ્ય થાય છે, લક્ષ્ય સ્વરૂપનું નથી થતું. એટલે એને પરલક્ષી જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન કઈ અપેક્ષાએ કહ્યું છે? આત્માના જ્ઞાનની અપેક્ષાએ એને પરલક્ષી જ્ઞાન કહ્યું છે. શાસ્ત્રના જ્ઞાનને આત્માના જ્ઞાનની અપેક્ષાએ એને પરલક્ષી કહ્યું છે. એમ નથી કે બીજા અન્ય જ્ઞાનની અપેક્ષાએ એના જેવું છે એમ નથી કહ્યું. બીજી બધી જાણકારી મેડિકલના અને એન્જિનિયરિંગના જ્ઞાન છે એના જેવું એ જ્ઞાન છે એમ કહેવાનો આશય નથી. આત્માના જ્ઞાનની અપેક્ષાએ એને પરલક્ષી જ્ઞાન કહ્યું છે. અને આ આત્માનું જ્ઞાન જે શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જે જ્ઞાની પુરુષો મહાપુરુષોના પ્રવચનમાંથી જે પ્રાપ્ત થાય છે, જે ઓમકાર ધ્વનિમાંથી પ્રાપ્ત થાય છે, એ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરવા માટેનું નિમિત્ત કારણ છે. કે પેલું એન્જિનિયરિંગનું જ્ઞાન ને મેડિકલનું જ્ઞાન કઈ એ સમ્યક દર્શન સમ્યક પ્રગટ કરવા માટેનું નિમિત્ત કારણ નથી. એટલે એમ અહીંયા નથી, અહીંયા સમજવાનું છે. અહીંયા પરલક્ષી કહ્યું છે, પણ એ તો આત્માના જ્ઞાનની અપેક્ષાએ એને પરલક્ષી કહ્યું છે. એટલે જ્યાં જેમ છે તેમ સમજવું. શું કહે છે અહીંયા? કે ગુરુદેવ કહે છે કે આ બધું જે જ્ઞાન છે એ પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન જે છે એનો ઉઘાડ ગમે તેટલો હોય, તે છતાં જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી તારું કાર્ય નથી થતું. તારું કાર્ય શું છે? મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું છે. તો મોક્ષ માર્ગ સ્વરૂપના જ્ઞાનને ભાન વિના નથી. શાસ્ત્ર જ્ઞાન જે છે એનો ઉઘાડ માત્ર ધર્મ છે એમ નથી. શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ જે છે તેથી કંઈ ધર્મ થતો નથી, તેથી કંઈ સ્વરૂપમાં જવાતું નથી. પણ સ્વરૂપમાં જે જાય છે એને શાસ્ત્ર જ્ઞાનના ઓછા વધતા ઉઘાડ હોય જ છે, એ જ એનું નિમિત્ત કારણ હોય છે. અહીંયા વાત બીજી સમજાવવી છે કે પોતાના સ્વરૂપને આશ્રવોથી જુદું પાડવું જોઈએ એની મહત્તા દર્શાવવી છે. એટલે અહીંયા એ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી છે. એટલે એમ કહેવામાં આવ્યું અહીંયા કે પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ઇત્યાદિનું જ્ઞાન ભેદ જ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે. આ બધું હોય અને ભેદ જ્ઞાન ન હોય તો એ ધર્મ નથી. એટલે એને અજ્ઞાન કહ્યું, વિજ્ઞાન નથી એમ કહ્યું. માટે શુભાશુભ ભાવથી ભિન્ન નિજ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપનું વસ્તુનું લક્ષ્ય કરી એમાં જ ઠરતા આત્માનો વિજ્ઞાન ઘન સ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તા કર્મની પ્રવૃત્તિ મટે છે. કર્તા કર્મની પ્રવૃત્તિ કઈ રીતે મટે છે એનો ફરીથી પાછો એ જ જવાબ આવ્યો. આત્મામાં જતા કર્તા કર્મની પ્રવૃત્તિ મટે છે, આત્મામાં જતા આશ્રવ થતા નથી, સંવર વર્તે છે. આત્મામાં જતા નિર્જરા થાય છે, બંધ પડતો નથી અને નિર્જરા થાય છે, સકામ નિર્જરા થાય છે. અને એ જ મોક્ષનો માર્ગ છે, એ મુક્ત થવા માટેનો માર્ગ છે. એવો પ્રવર્તો જે સાધક છે તે સાચો મુમુક્ષુ છે. આ બધી વ્યાખ્યાઓ એમાં આવી ગઈ. હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકા રૂપ કાવ્ય કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન. હવે 48મો કળશ આપણને કહે છે, તો આપણે કળશ 48 લઈએ. ગાથા 74 પછીથી કળશ 48 છે. ઇત્યેવમ વિરચયમ સંપ્રતિ પરદ્રવ્યાનિવૃત્તિ પરા સ્વમ વિજ્ઞાનઘન સ્વભાવમ અભ્યાત આસ્તિ જ્ઞુવાન પરમ અજ્ઞાનોતથી કર્તુકર્મ કલનાત ક્લેશાનિવૃત સ્વયં જ્ઞાનીભૂત ઇતશ્ચ કાસ્તિ જગત સાક્ષી પુરાણ પુમાન. 48માં કળશનો અર્થ અહીંયા આપ્યો છે. શ્લોકાર્થમાં કહે છે કે ઇતિ એવમ, એ રીતે પૂર્વકથિત વિધાનોથી, જે અગાઉ ગાથામાં જે વાત આવી એ વાતથી, એ વિધાનોથી, એ વિધાનો દ્વારા આપણને હવે ખ્યાલ આવે છે કે હમણાં જ તુરત જ પરદ્રવ્યાત પરદ્રવ્યથી પરાનિવૃત્તિ વિરચય ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘન સ્વભાવમ પરમ સ્વમ અભ્યાત આસ્તિ જ્ઞવાન એટલે વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભરપણે આરૂઢ થતો પોતાની ઉપર જ નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત પોતાનો આશ્રય કરતો અથવા પોતાને નિઃશંકપણે આસ્તિક્ય ભાવથી સ્થિર કરતો અજ્ઞાનોત્પન્ન એટલે અજ્ઞાનથી ઉત્પન્ન કર્તુ કર્મ કલાન ક્લેશાત એટલે કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત એટલે નિવૃત્ત થયેલો સ્વયં જ્ઞાનીભૂત પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો જગત સાક્ષી જગતનો સાક્ષી એટલે જગતનો જાણનારો દેખનારો જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુમાન પુરાણ પુરુષ આત્મા ઇત ચકાસ્તી અહીંથી હવે પ્રકાશમાન થાય છે. પુરાણ પુરુષ, પુરાણ પુરુષ એટલે આત્મા, શબ્દ આત્મા ને પુરાણ પુરુષ કહેવાય. પુરાણ પુરુષ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ હવે પ્રકાશમાન થાય છે, અહીંથી પ્રકાશમાન થાય છે. ક્યાંથી? તો કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાંથી એને પોતાનું સ્વરૂપ પ્રકાશમાન થાય છે. ત્યાં સુધી તો એને પોતે કોણ છે એ ખ્યાલ જ આવ્યો. કઈ રીતે? એની આખી વાત કરી કે પહેલા જે આ બધી વાત કહેવામાં આવી, આ બધા વિધાન કરવામાં આવ્યા, એ બધાને જાણીને એ રીતે પૂર્વકથિત વિધાનથી હમણાં જ તરત જ એ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને, ઉત્કૃષ્ટ નિવૃત્તિ એટલે કે સર્વ પ્રકારે નિવૃત્તિ, પછી એમાં કોઈ બાંધછોડ ન હોય કે આટલા પ્રમાણમાં નિવૃત્તિ ને આટલી નહીં, આટલું તમે હજી કરશું એમ નહીં. નિવૃત્તિ એટલે અભિપ્રાયમાં નિવૃત્તિ, પૂર્ણપણે અભિપ્રાય એમ જ વર્તે કે આત્માથી આ બધું જુદું છે, ભિન્ન છે અને એ મારું નથી, એમાં હું કંઈ કરવા વાળો નથી, એનો ભોગવનારો નથી, એમ નિવૃત્તિ. અભિપ્રાયમાં નિવૃત્તિ હોય ભલે એ પછી હજી એ થઈ જતા હોય પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને હજી રાગ થતા હોય એ વાત જુદી છે, પણ એને જસ્ટિફાય ના કરે કે આ તો આ કારણથી થયા અને એટલા માટે બરાબર છે એમ એ ના કહે. વર્તમાનમાં જે અત્યારે ઉપદેશ આપીને કહેવામાં આવે છે એને જસ્ટિફાય કરે છે. કોઈની ક્રિટિકલ ટીકા નથી કરવી પ્રભુ, કોઈ એમાં પોતે લઈ ના લેશો, કોઈની ટીકા નથી કરવી. માત્ર કહેવું એટલું છે કે અત્યારે જે ઉપદેશ કેટલાક સાધુઓ આપે છે એ શુભભાવનો ઉપદેશ આપે કે હમણાં તમે આ કરો, હમણાં તમે શુભભાવ રાખો, શુદ્ધભાવની હમણાં વાત જવા દો, નિશ્ચયની વાત રહેવા દો, હમણાં તમે રહેવા દો, હમણાં તમારા માટે આમ છે. એટલે એનો અર્થ શું થયો કે અભિપ્રાયમાં એમને હજી એમ છે કે શુભભાવ છે એ શુદ્ધમાં જવા માટેનું કારણ છે, એવો અભિપ્રાય એમને પડ્યો છે તો જ એવો ઉપદેશ આપે ને હમણાં આમ. હમણાં એટલે ક્યારે? હમણાંનો અર્થ શું? કોઈ પણ જીવ છે તે જીવ સિદ્ધ સમાન છે એવું જયારે આપણે સ્વીકાર્યું છે તો પછી એને સાચી વાત જ, સમ્યક વાત જ કહેવામાં આવે. અને સમ્યક વાત કોણ કરી શકે કે જેના અભિપ્રાયમાં એમ છે કે આ શુભભાવ દ્વારા ધર્મ નથી, શુભભાવ તો વચમાં આવે છે, કરવાનું તો શુદ્ધભાવ છે, એમ જેને છે એ એમ ઉપદેશ આપી શકે કે ના શુદ્ધભાવ છે એ જ સાચું કારણ છે, શુભભાવ જે છે તો વચમાં આવતું અટકવાનું કારણ છે એમ સમજાવે. પણ અત્યારે વર્તમાનમાં આવો ઉપદેશ ચાલી રહ્યો છે ને કે હમણાં તમે હમણાં શુભભાવ, હમણાં તો નિશ્ચયની વાત, હમણાં તમે રહેવા દો શુદ્ધભાવને, માટે હંમેશા એમ જ કહે જ્યારે પણ જાઓ તમે પ્રશ્ન કરો કંઈ પણ કહો હમણાં તમે એ રહેવા દો, હમણાં તમે રહેવા દો. આવી વાત જે સાંભળવામાં આવે છે એમને હજી શુભભાવ પ્રત્યેનું કૂણું વલણ પડ્યું છે, એની રૂચિ છે એમ છે કે હજી એ કંઈક રીતે લાભદાયી છે એવી વાત છે. એટલે અભિપ્રાયમાં હજી એમને એમ પડ્યું છે, એમને ભલે બાહ્યમાં રાગ દ્વેષ ઓછા થતા ઓછા થયા હોય એવું આપણને દેખાય, પરિગ્રહ ઓછા થયા હોય એવું બધું લાગે, પણ હજી શુભભાવ પ્રત્યેનું આટલું વલણ છે એનો અર્થ શું થયો? અભિપ્રાય શું છે એમનો? જ્યારે બીજો જે સમ્યક દ્રષ્ટિ છે એને હજી સંસાર ત્યાગ્યો નથી, એ સાધુ થયો નથી, છતાં અભિપ્રાયમાં એને એમ વર્તે છે કે ના આ કોઈ ભાવ મારા હોય નહીં, આ સ્વરૂપ પણ મારું હોય નહીં, આ આવું મારું બાહ્ય સ્વરૂપ જે છે એ મારું હોય નહીં, મારું સ્વરૂપ તો શુદ્ધ ત્રિકાળ નાયક 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 જ છે, એમાં કોઈ પણ પ્રકારના જે બંધના કારણો જે આશ્રવ છે એ હોઈ શકે જ નહીં, એ મને કોઈ રીતે ઉપયોગી હોય નહીં, હું એનો કરતા થઉં નહીં, એનો ભોગતા થઉં નહીં, એ મારા હોય નહીં. એટલે અભિપ્રાયમાં તો એમ થવું જોઈએ, એવી મજબૂત પકડ આવી ગઈ હોય, ભલે એને રાગ થાય, પણ એ રાગ થાય ત્યારે એ પાછો વળે, અને એ રાગ થાય ત્યારે એ અંતરમાં શું વિચારે કે આવો રાગ મને, આ મારો કોઈ સ્વભાવ નથી, આમાં હું ક્યાં વળી આવ્યો, આવો શુભ ભાવ કે અશુભ ભાવ મને હોય નહીં, મારે તો મારા આત્મામાં જવાનું છે, એવું એને માન્યતામાં હોય, અભિપ્રાયમાં હોય. એટલે જેટલે અંશે એવું અભિપ્રાયમાં જેને આવ્યું છે તેટલા અંશે એ સમજદાર થયો છે. એટલે સમકીતી થયો છે એને તો બરાબર અભિપ્રાય એમ જ વર્તે છે, અને સમકીતની નજીક છે તો એને એ પ્રમાણે છે એટલી દ્રઢતા છે. અનુભવ સહિત જેને સમકીત થયું છે એને તો અભિપ્રાય બરાબર એમ જ છે, પછી ભલે કદાચ એને રાગ આવે પણ એને અભિપ્રાયમાં એમ છે. અને જેને અભિપ્રાયમાં પૂર્ણપણે અનુભવ સહિત એમ છે એ ખરેખર તો નિવૃત્ત થયો છે, અને એ નિવૃત્તિને ઉત્કૃષ્ટ અહીંયા કહેવામાં આવ્યું છે. પરદ્રવ્યોથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને, એટલે પરદ્રવ્યોથી સર્વ પ્રકારે નિવૃત્તિ થાય. પરદ્રવ્યોથી નિવૃત્ત થવું એટલે પરદ્રવ્યો તરફનું વલણ એ મારું નથી, એનો હું કરતા નથી, એનો હું ભોગતા નથી, એનું લક્ષ કરતા જે ભાવ થાય છે બધા આશ્રવ છે, શુભ કે અશુભ ભાવ છે, અને એ મારો સ્વભાવ નથી, એમ નિવૃત્તિ. ભલે સંસારમાં રહ્યો છે તે છતાં પણ ચોથા ગુણતાને જે છે સમકીતી તે અંદર અહીંયા સંસારમાં પરિગ્રહો સહિત રહ્યો છે, તે છતાં પણ અભિપ્રાયમાં અનુભવ સહિત અભિપ્રાયમાં એને એમ છે કે આ પરદ્રવ્યો અને પરદ્રવ્યો તરફનું લક્ષ, પરદ્રવ્યો તરફનું વલણ એ કોઈ વસ્તુ મારી હોઈ શકે નહીં, એમ એ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરી છે એની વાત કરવી છે. એમ જેને નિવૃત્તિ કરી છે અને વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ એવા કેવળ પોતાના પર, પોતાની ઉપર, પર એટલે અહીંયા ઉપર શબ્દ છે, પોતાની ઉપર જ, પોતાને આધારે જ વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ એવા કેવળ પોતાના સ્વભાવ જે છે એના ઉપર જ એ નિર્ભય થાય છે, એના કારણે જે ભય વિનાનો થઈ અને એના ઉપર જ આધારિત થાય છે, આરૂઢ થાય છે, એનો જ આશ્રય કરે છે. વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત પોતાનો આશ્રય કરતો, અથવા અથવા બીજી રીતે કહીએ તો કે પોતાના જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપની હવે કોઈ શંકા નહીં રહેતા એના અસ્તિત્વને સ્વીકારતો, આરૂઢ થતો એટલે પોતાના અસ્તિત્વનો એને પૂર્ણ સ્વીકાર થાય છે. આરૂઢ કઈ રીતે થાય, પોતાના સ્વરૂપ ઉપર આરૂઢ થવું એટલે કે આ જ મારું સ્વરૂપ છે, હું એ જ છું, એમ આરૂઢ થવું છે. એટલે પોતે છે, પોતે હોવા પણ છે, પોતે સત છે એવો સ્વીકાર થાય છે, એ આસ્તિક ભાવ છે, એ આસ્તિકપણાનો ભાવ છે, એમાં કોઈ શંકા નહીં. નિશંકપણે આસ્તિક ભાવ, એ નિશંકપણે આસ્તિક ભાવ કહો કે નિર્ભયપણે પોતે પોતાના સ્વરૂપ ઉપર આરૂઢ થતો કહો, બંનેનો અર્થ એક જ છે. અથવા એમ કહો કે પોતાના સ્વરૂપ, પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે એમ કહો તો પણ એ જ અર્થ છે. એટલે ત્રણેય વસ્તુને અહીંયા સાથે લીધી છે કે વિજ્ઞાન ઘન સ્વભાવમાં પરમ સ્વયં અભયાત આસ્તિ ગુણવાણમ, બહુ સરસ રીતે આ આખી વાત મૂકી છે, એટલા સરસ શબ્દો મૂક્યા છે અને એક એટલા શબ્દોની અંદર બધી વાત સમજાવી છે કે વિજ્ઞાન ઘન સ્વભાવ તો એનો દ્રવ્ય ત્રિકાળ એવું છે એટલે એવું જ છે, પણ એવું એને પર્યાયમાં એ પ્રગટ કરવા રૂપે પરિણમન થાય છે, એટલે એ હવે કોઈપણ પ્રકારના બાહ્ય ભય વિનાનો થઈને, નિર્ભય થઈને, એનો સ્વામી થઈને, એટલે પોતે પોતાનું જેવું સ્વરૂપ છે એવો જ છે એમ એ સ્વામિત્વ કરીને એની ઉપર એ આરૂઢ થાય છે. હાથી ઉપર આરૂઢ થાય છે ને, ઘોડા ઉપર આરૂઢ થાય છે, રથમાં આરૂઢ થાય છે ને, અહીંયા એ આરૂઢ થાય છે એટલે એ પોતે પોતાનો જેવો વિજ્ઞાન ઘન સ્વભાવ છે એની ઉપર આરૂઢ થાય છે, એનો અર્થ એ છે કે એનો એ આશ્રય કરે છે. અને બીજી રીતે કહીએ તો એનો એને પૂરેપૂરો વિશ્વાસ થયો છે, એની શંકા રહી નથી કોઈ પણ પ્રકારે કે આ આત્મા આવો છે એવી કોઈ શંકા રહી નથી, માત્ર એ પોતાનું અસ્તિત્વ શુદ્ધ નિર્મળ સિદ્ધ સમાન છે, એ સિવાય બીજું કંઈ નથી, એમ એ નિશંકપણે એને આસ્તિક ભાવથી લે છે, એટલે એનો આશ્રય કરે છે, એટલે એ નિર્ભયપણે એના ઉપર આરૂઢ થાય છે. અને એ બધું કરે છે કઈ રીતે, તો કે પરદ્રવ્યથી નિવૃત્ત થઈને, અભિપ્રાયમાં પરદ્રવ્ય અને પરદ્રવ્ય તરફનું લક્ષ્ય એ છૂટી ગયું છે, એટલે એ સ્વદ્રવ્ય તરફ એ આરૂઢ થયો છે. અને બીજું સાથે શું જાય છે તો કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો. પહેલા જયારે અજ્ઞાન વર્તતું હતું ત્યારે એને અજ્ઞાનને કારણે એને કર્તા કર્મની પ્રવૃત્તિ થતી, અને એવી કર્તા કર્મની પ્રવૃત્તિને કારણે એ ક્લેશ થતો. શું ક્લેશ થતો? આ સંસારના 84 લાખ યુનિમાં ફરવાપણું થતું, એ ક્લેશ થતો હતો. આ સંસારમાં દુઃખની પ્રાપ્તિનો ક્લેશ થતો હતો. પોતાના સ્વરૂપના શાંતિ અને આનંદથી રહિત દુઃખનો અનુભવ, એવો એને ક્લેશ વર્તતો હતો. એ બધું કર્તા કર્મની પ્રવૃત્તિને કારણે થતું હતું. તો એવી કર્તા કર્મની પ્રવૃત્તિ હવે બંધ થઈ જાય છે. અજ્ઞાન ગયું એટલે કર્તા કર્મની પ્રવૃત્તિ જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી હતી એનો ક્લેશ હતો, એનાથી પણ એ નિવૃત્ત થાય છે. એટલે ભલે ને કર્તા કર્મની પ્રવૃત્તિને કારણે એ ભૂતકાળના કર્મો બંધાયેલા છે, એના ઉદયને કારણે ગમે તેવા સંયોગો સર્જાય, છતાંય એ ક્લેશ એને હવે નથી રહેતો. કોઈ પણ સંયોગો આવે એ પૂર્વે કરેલા કર્મોને કારણે, પૂર્વે કરતા કર્મ પ્રવૃત્તિને કારણે કર્મ બાંધ્યા એ ઉદયમાં આવે, અને ગમે તેવા ખરાબ સંયોગો આવે તે છતાંય, સારા માઠા ગમે તેવા સંયોગો આવે તે છતાંય, એને એ સારા કે ખરાબ સમજતો નથી, એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ કરતો નથી, એની સાથે જોડાતો નથી, એને કોઈ ક્લેશ થતો નથી, કોઈ દુઃખ થતું નથી. એટલે એનાથી એ નિવૃત્ત થયેલો, પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો, જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. એટલે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમતો એ જ્ઞાતા દ્રષ્ટા થઈને જગતને જુએ છે, સંયોગો આવ્યા છે એને પણ એ જુએ છે, એનો માત્ર એ જાણનારો દેખનારો થાય છે, પણ એમાં એ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી, એમાં એકત્વ કરતો નથી, કરતા પણ કરતો નથી, મમત્વ કરતો નથી. એટલે સાક્ષી ભાવે રહ્યો છે, જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા થઈ અને જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના ભાવે પરિણમે છે. એટલે પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. જેવો આત્મા છે તેવો હવે એ પ્રકાશમાન થાય છે. બહુ સરસ વાત મૂકી દીધી છે. જ્ઞાન થાય, અજ્ઞાન જાય, કોઈ વાર નથી લાગતી, તરત જ. અહીંયા શબ્દ એટલે જ મૂક્યો છે, તરત જ. હમણાં જ જેવું એને જ્ઞાન થયું કે તરત જ એ અજ્ઞાનથી નિવૃત્ત થયો છે, એટલે પરદ્રવ્યોના ભાવથી, પરભાવથી પણ એ નિવૃત્ત થયો છે. અને એમ થયો છે તો એ આત્માના આશ્રય થયો છે, ને હવે એ આત્માનો આશ્રય કરે છે તો ખૂબ આસ્તિક ભાવથી કરે છે. હું આત્મા, હું ભગવાન આત્મા, એમ એને પોતાનું સ્વરૂપ એને પકડાયું છે. અને એમ જયારે પકડાયું છે ત્યારે હવે એને કહ્યું કે હવે તું આત્મા, જેવો ભગવાને આત્મા જોયો છે શુદ્ધ ત્રિકાળક નાયક, એવો આત્મા હવે તું પ્રકાશિત થયો. જ્ઞાન થાય છે ત્યારે એવો આત્મા પ્રકાશિત થાય છે. આટલી વાતને કેટલી સરસ રીતે અહીંયા સમજાવી દેવામાં આવી છે. જ્ઞાન થવું એટલે અજ્ઞાન જવું, પ્રકાશ આવવો એટલે અંધકાર જવો. પ્રકાશ આવે અને અંધકાર જાય એમાં કોઈ વચ્ચે સમયગાળો નથી. જેટલો જેટલો પ્રકાશ આવે એટલો એટલો અંધકાર ઓછો થતો જાય છે. એ વાત 74મી ગાથાની અંદર છેલ્લે આપણે આજે ભાવાર્થમાં લીધી કે જેટલા જેટલા પ્રમાણમાં વિજ્ઞાનજન સ્વભાવ થતો જાય છે તેટલા તેટલા પ્રમાણમાં એ આશ્રવોથી નિવર્તતો જાય છે. અને અહીંયા પ્રકાશની વાત જુદી રીતે કરી કે જેવો આત્મા છે તેવો હવે એ પ્રકાશિત થયો. વેશ લઈને આવ્યો હોય ને, બધા જાત જાતના નાટકમાં ઉતરતો હોય કોઈ જીવ, અને પછી વેશ લેતો હોય ત્યારે મોઢા ઉપર ચિત્રામણો બધા કરીને આવ્યો હોય, અને પછીથી એ મોઢું ધોઈને વેશ ઉતારીને પછી આવે ત્યારે કે હા હવે તમે બરાબર જેવા હતા એવા દેખાઓ છો. આપણે કહીએ ને હવે તમે બરાબર દેખાયા. પહેલા એ કોઈક વેશ ભજવતો હોય, ચેપલિનનો વેશ ભજવતો હોય, નાક મોટું લાલ કર્યું હોય ને બધા ચિત્રામણ મોઢા ઉપર કર્યું હોય ને એવા ચટાપટાવાળા બધા કપડાં પહેર્યા હોય, અને પછી એ બધું કાઢીને મોઢું ધોઈને બધું પોતાના વસ્ત્રો પહેરીને આવે આપણી સામે, ત્યારે આપણે કહીએ હા હવે બરાબર છે, હવે મગનભાઈ તમે બરાબર દેખાઓ છો. અત્યાર સુધી તો તમે મગનભાઈ વેશ ભજવનારા ચેપલિન લાગતા હતા, હવે હવે બરાબર દેખાવો છો. એ હવે બરાબર દેખાવો છો ક્યારે કહ્યું? તો કે પેલું બધું એને કાઢી નાખ્યું, બધો વેશ કાઢી નાખ્યો અને જેવો હતો એવો થઈને આવ્યો ત્યારે. અહીંયા એમ કહે છે કે ભાઈ તું બધાથી નિવર્ત્યો છે જ્ઞાનને કારણે, ભેદ જ્ઞાનને કારણે, અને હવે તારું જેવું સ્વરૂપ છે એનો તને ખ્યાલ આવ્યો છે, એનું આસ્તિક્ય તને સમજાયું છે, હોવા પણ તને તારું પોતાનું દ્રઢ થયું છે, ત્યારે તું પૂર્વે જે કરેલા કર્મોના ભલે ઉદય આવે તે છતાં પણ એની સાથે નહીં જોડાવરૂપ થતો, તારી હવે એવી જ શ્રદ્ધા વર્તી રહી છે, એટલે હવે તું જેવો છો તેવો પ્રકાશમાન થયો છે, હવે તું એવો દેખાય છે. પૂજ્ય ગુરુદેવે આના સંબંધી જે વાત કરી છે એને આપણે આજે લઈએ. 48માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન, એમાં પાના નંબર 92 ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરી છે કે વ્યવહાર તે ઉપાય નથી, વ્યવહાર તે ઉપાય નથી, એનાથી બિંદ પડી અંતરમાં ભેદ જ્ઞાન કરવું તે ઉપાય છે. જ્યાં સુધી હું રાગનો કરતા અને રાગ મારું કર્મ એમ માને અને એવી અજ્ઞાનમય કરતા કર્મની પ્રવૃત્તિનો અભ્યાસ રાખે ત્યાં સુધી તેને મિથ્યાત્વ છે. આ જે કંઈ હું કરું છું બધું એ બધું મારું કાર્ય છે એમ માને, રાગની પ્રવૃત્તિ છે અને એ જ મારું કાર્ય છે એમ જ્યાં સુધી એને માન્યતા છે ત્યાં સુધી એ અજ્ઞાનમય કરતા કર્મની પ્રવૃત્તિનો એ કરતા થાય છે, એટલે એ મિથ્યાત્વમાં છે અને મિથ્યાત્વ છે ત્યાં સુધી એ ક્લેશ પામે છે, દુઃખ પામે છે. કોઈ પણ સંયોગો આવ્યા હોય એનો કરતા સુકરા થાય, પૂર્વે કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે, હવે એ ઉદયમાં આવ્યું છે એનો એ કરતા થઈ જાય છે, વાત વાતમાં કરતા થઈ જાય છે કે આ મેં પૈસા કમાયા, આ પૈસા મેં પ્રાપ્ત કર્યા, મારી મહેનતથી મને મળ્યા. અહીંયા કહે છે કે એ સંયોગો આવ્યા પણ એ સંયોગોનો કરતા હું નહીં, ભલે ને આવે ભવિષ્યમાં પણ એવા સંયોગો આવશે પણ એ કરતા કર્મની પ્રવૃત્તિ એ જ્ઞાન દ્વારા અટકાવી શકાય છે. એ જે કંઈ સંયોગ આવશે એનો કરતા હું નહીં એમ જો માનશે તો ક્લેશ નહીં થાય, નહીતર ક્લેશ થવાનો જ છે. જે જે સંયોગો આવશે એ સંયોગોને જો પોતાના માન્યા, પોતાનું કર્તવ્ય માન્યું, પોતાનું કરવા પણ એમાં માને, પૈસા પૈસાને કારણે મળે છે, સગવડો એના પોતાને ઉદયમાં આવ્યું છે માટે મળે છે, અને એમાં જો એ પોતે પોતાનું કરતા પણ સ્થાપશે તો સમજવું કે ક્લેશ થવાનો છે. એટલે એની અહીંયા વાત કરી છે કે એવું જ્યાં સુધી મિથ્યાત્વ વર્તે છે કે આ બધી પ્રવૃત્તિનો કરતા હું છું ત્યાં સુધી એ મિથ્યાત્વ સહિત છે અને ત્યાં સુધી એ ક્લેશ પામે છે, દુઃખ પામે છે. રાગનો હું કરતા અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, મૂંઢતા છે અને એનું ફળ 84ના અવતારના જન્મ મરણના દુઃખ છે, ક્લેશ છે. એટલે આવો એ શુભભાવ જે છે, વ્યવહાર છે, એ કરતા કરતા ધર્મ થશે એ માન્યતા એ ખોટી છે, વિપરીત છે. બીજી વાત અહીંયા છે સૌથી નીચેના પેરેગ્રાફમાં કે આત્મામાં કર્તૃત્વ નામનો ગુણ છે, આત્મામાં કર્તાપણાનો એક કર્તૃત્વ નામનો ગુણ છે, એટલે પોતે પોતાના નિર્મળ વિતરાગી ભાવરૂપ કર્મનો કરતા થઈ રાગથી નિવર્તે ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં કર્તાપણાનો કર્તૃત્વ નામનો ગુણ છે, કરતા છે આત્મા, કોનો કરતા છે તો કે પોતે પોતાના નિર્મળ વિતરાગી ભાવરૂપ કર્મ એનો કરતા છે. પોતાનો વિતરાગી સ્વભાવ છે, પોતાના વિતરાગી ભાવ જે થવા એનો એ કરતા થાય છે અને વિતરાગી ભાવ એનું કાર્ય અથવા કર્મ થાય છે. પોતાના નિર્મળ વિતરાગી ભાવ છે એનું કાર્ય છે, એનું કામ છે, એનું કર્મ છે, એને કરવાનું છે અને એનો એ કરતા થાય છે અને એવો એનો કરતા થાય છે એટલે રાગથી એ નિવર્તે છે અને એમ થતાં એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાય થાય છે અને એવું થાય ત્યારે એ જગતનો નાતા દ્રષ્ટા થઈ જાય છે, એટલે સાક્ષી થાય છે, જગતને જાણનારો. આ બધું થઈ રહ્યું છે એનો સાક્ષી, કરનારો નહીં, સાક્ષી હોય એ જાણે એ કે કરતો નથી હોતો, એટલે એમ એ પુરાણ પુરુષ જ્ઞાતા દ્રષ્ટા પણ એ પ્રકાશમાન થાય છે.
તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે. Thank you.